તારીખ 20/5/1997, ડાયરીના બોલ નંબર 691, 690 અને 669 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 67.
એકાણું પછી 90 લેવા. જ્ઞાન સામાન્ય ધારાવાહી પરિણમી રહ્યું છે. જ્ઞાન પરિણમી રહ્યું છે, એમાં તો સામાન્ય વિશેષ બંને છે, પરંતુ જ્ઞેયાકારોની રુચિ મુખ્યતા અને આકર્ષણ હોવાથી તેનો આવિર્ભાવ થઈ રહ્યો છે. નિયાકારો પ્રત્યે રુચિ છે, એની મુખ્યતા વર્તે છે, એનું આકર્ષણ છે, એટલે જ્ઞાન વિશેષનો આવિર્ભાવ થઈ રહ્યો છે. આશ્ચર્ય છે કે જ્ઞાન વિશેષના આવિર્ભાવથી આકુલતા અને અતૃપ્તિ થવા છતાં જીવ જ્ઞાન સામાન્ય પ્રત્યે વલણ કરતો નથી અથવા તેમ કરવામાં ધ્યાન ખેંચાતું નથી. તો મુમુક્ષુ માટે છે, જેને આ વિશે સામે આવ્યો છે, કે સામાન્ય સંસારના જીવોને તો ખબર જ નથી કે જ્ઞાન વિશેષ શું કહેવાય ને જ્ઞાન સામાન્ય શું કહેવાય ને એમાં કેવી રીતે આ જ્ઞાનનું વિજ્ઞાન છે એ ખબર નથી. પણ જેને આ વાત કાને પડી છે, આ વાત સમજવામાં આવી છે, છતાંય તે જ્ઞાન સામાન્ય પ્રત્યે જીવ વલણ કરતો નથી અથવા તેમ કરવા માટેનું ધ્યાન પણ ખેંચાતું નથી. મૂળમાં શું છે, ભવરોગની ચિંતા હોય તો માણસ કેમ રોગથી રોગની દવા લાગુ ન પડે ને કેમ દવા બદલે, વિચાર એટલે વિચાર કરતો થાય કે આ દવા લાગુ નથી પડતી, આ દવા લાગુ નથી પડતી, નહીતર એમને એમ હાલે જાય. ફેર પડે છે, ફેર નથી પડતો, એ જોવા ન રોકાય એટલે એમને એમ ચાલ્યો જાય. પણ સ્વલક્ષ હોય તો એમને એમ ન ચાલે, કેમ ફેર પડતો નથી, ક્યાં ભૂલ રહે છે, ક્યાં ક્ષતિ રહે છે એ જોવા માટે તપાસ કરે. સ્વરૂપની ઓળખાણ અને મહિમાથી એ સ્ટેજનો વિષય છે. સ્વરૂપની ઓળખાણ અને મહિમાથી સહજપણે સામાન્ય સ્વભાવના આકર્ષણથી, કેમ કે સ્વરૂપની ઓળખાણ એ સામાન્ય સ્વભાવ છે, ઓળખાણથી આકર્ષણ અને મહિમા ઉત્પન્ન થયા તો એને કારણે અનેકાકાર જ્ઞાન પ્રત્યે અથવા જ્ઞેયાકાર જ્ઞાન પ્રત્યે ઉદાસીનતા અને નિરસપણો થાય છે. પછી જ્ઞેયોની ચિત્ર વિચિત્રતા ગૌણ કરી દે, એમાં મને રસ નથી. રસ નથી એનું કારણ કે પ્રત્યક્ષ આકુલતા થાય છે એનાથી અને કાંઈ તૃપ્તિ થતી નથી. અત્યાર સુધીનો અનુભવ એ સ્પષ્ટ બોલે છે. અહીંયા જે સ્વભાવ છે, સામાન્ય સ્વભાવ છે, એ સ્વભાવમાં આનંદ ગુણો છે અને સુખ શાંતિ જેવો અનહદ બેહદ સુખ શાંતિ અંદર ભરેલી છે, એટલે જ્ઞેયાકારો પ્રત્યે ઉદાસીનતા સહજ આવે છે, નિરસપણું થાય છે અને સ્વરૂપ ગ્રહણના પ્રયાસમાં જ્ઞાન સામાન્યને સહજ આવી જ્ઞાન સામાન્યનો સહજ આવિર્ભાવ થાય છે અને પોતાનો જે સ્વભાવ છે એને ગ્રહણ કરવાનો જે સ્વરૂપ સન્મુખતાનો પુરુષાર્થ છે એમાં જ્ઞાન સામાન્ય નો સહજ આવિર્ભાવ થાય છે, એટલે વેદન તારતમ્યતાથી વધે છે. આ વિધિ છે. આ વિધિ થી કામ થાય, સ્વાનુભવ સુધી પહોંચે. ભાવ સંતુલન ના વિષયમાં અભિપ્રાયો અને આચરણ વચ્ચે મુમુક્ષુ જીવ અને સાધક ને સંતુલન જાળવવાનું થાય છે. અભિપ્રાય અને આચરણમાં ડિફરન્સ રહે છે, તફાવત રહે છે. કેમ કે અભિપ્રાય પૂર્ણ શુદ્ધતાનો છે, આચરણ અધૂરું છે, વર્તમાન ભૂમિકાને યોગ્ય છે. તો એ બે વચ્ચે બેલેન્સ જાળવવાનો પ્રયત્ન મુમુક્ષ જીવ કરે છે અથવા સાધક જીવ કરે છે. અભિપ્રાય તો તત્વદૃષ્ટિપૂર્વક ધ્યેય પ્રત્યે હોવો ઘટે છે. ધ્યેય પૂર્ણતા, પણ તત્વદૃષ્ટિપૂર્વક આગળ વધવું છે. અને જે સદાય અફર હોય છે, ધ્યેય બદલાતું નથી, ફરતું નથી, જયારે આચરણ ભૂમિકા અનુસાર હોય છે, મુમુક્ષુ જીવ હોય ને સંઘ સર્વસંગ પરિત્યાગ કરી નાખે તો કઈ એથી એને પારમાર્થિક લાભ ન થઈ જાય. કશાય મન થાય બહુ આચરણ એની ભૂમિકા અનુસાર હોય, જે ભલે પૂર્ણ થવાનું હોય. શક્તિ પ્રમાણે ફલાંગ ભરે તો વાંધો ને, એથી મોટી ભરવા જાય તો એમ થાય ને. એ ત્યાં સંતુલન જાળવવું પડે. મારું ધ્યેય આ છે, પણ મારી શક્તિ આટલી છે, શક્તિ પ્રમાણે પ્રયત્ન કરીને આગળ વધે. કેમ કે ધ્યેય પૂર્ણ શુદ્ધતાનું છે. ચાલો હવે કઈ ખાવું પીવું કઈ નથી કર્યું, ધ્યાનમાં બેસી જવું છે, કેવું જ્ઞાન લઈને ઊભા થવું છે. કેવું જ્ઞાન સમ્યક દર્શન નહીં થાય. એમ બેસી જાય, બસ હવે કઈ કરવું જ નથી ને, ખાવું પીવું કઈ કઈ નતું ને, બસ ધ્યાનમાં બેસી જવું, ધ્યાનમાં લાગી જવું. અને ત્યાં સુધી કામ ન થાય ત્યાં સુધી ઉભા થવું નથી મારે. શક્તિ તો છે નહીં કે એવી રીતે બેસી રહેવાની કે કામ થાય ત્યાં સુધી ઉભો ન થાય, એવી શક્તિ તો છે જ નહીં. શું થાકી જાય, અમુક લિમિટેડ ટાઈમમાં થાકી જાય. પછી પણ જો વટ કરીને બે તો પરિણામ બગડવા માંડે, ચડવાને બદલે ઉતરવા માંડે પરિણામ. એ રીતે કઈ કામ ન થાય. આચરણ તો શક્તિ અનુસાર અને ભૂમિકા અનુસાર હોય, જે ભલે ગમે તે હોય. બંને વચ્ચે સંતુલન જળવાતા ક્રમિક વિકાસ થાય છે. ક્રમિક એટલે ક્રમે ક્રમે વિકાસ થાય છે. એક અંતર્મુખમાં પૂરું કરવા બેસે તો એમ કઈ થાય નહીં. સંતુલન ગુમાવતા પતન થાય છે, પરિણામ નીચે જાય છે, પડે છે પરિણામ, અથવા નુકસાન થાય છે. ઓછા વત્તા પ્રમાણમાં નુકસાન થયા વગર ન રહે. વજન તો અભિપ્રાય ઉપર હોય છે, વજન અભિપ્રાય સાથે સંબંધ રાખે છે. અભિપ્રાય ની મુખ્યતા હંમેશા રહે, આચરણ ગૌણ રહે છે, ત્યાં આગળ આચરણ ગૌણ રહે છે. એટલે અભિપ્રાય મુખ્ય, આચરણ ગૌણ. આચરણ ભૂમિકા અનુસાર
કદાચ આચરણ ની બાબત માં જીરો હોય, પૂર્ણતા નો લક્ષ્ય વાંધો
હોય તો લક્ષ જ ન હોય, તો લક્ષ ન હોય. કેમ કે પૂર્ણતા નું લક્ષ ત્રીજા સ્ટેજે આવે છે. પહેલા પરિભ્રમણ ની વેદના ને ઝૂરણા આવે, એ પૂર્વક બીજી ઉદાસીનતા આવે, ત્રીજું પૂર્ણતા નું લક્ષ આવે. અને જેવું પૂર્ણતા નું લક્ષ આવે એટલે પૂર્ણતા પ્રત્યે આગળ વધવા માટેનો ફોર્સ આવે અને આત્મભાવના તીવ્ર થઈને અવલોકન શરૂ થઈ જાય. એટલે આચરણ આવે જ નહીં એવું કઈ છે નહીં, બને જ નહીં. કારણ કે આ બધા ફિલિંગ સ્ટેજ છે, ફિલિંગ કહો કે આચરણ છે. અભિપ્રાય વજન અભિપ્રાય હોય છે, આચરણ ગૌણ રહે છે. હવે જો વર્તમાન આચરણ મુખ્ય થાય તો પાછો ત્યાં અહમ બુદ્ધિ ઉભી થાય. એટલે એ ગૌણ રહે છે એ યોગ્ય છે, ગૌણ રહે છે એ યોગ્ય છે. ગમે એટલો વિકાસ થાય તો એ ગૌણ રહે, આગળ વધતો જાય તો એ ગૌણ જ રહે, નહીતર તો અહમ બુદ્ધિ થઈને પર્યાય બુદ્ધિ દ્રઢ થઈ જાય પાછી અને પૂર્ણતા નું લક્ષ ન રહે. કેમ કે પૂર્ણતા પાસે બધું અનંત માં ભાગે છે. એટલે એક લક્ષ મારી, જેટલું ક્ષતિ વાળું છે, દોષ વાળું છે, એનું લક્ષ જેટલો સુધારો થાય એટલું ગૌણ કરતો જાય, સુધારો થાય એટલું ગૌણ કરતો જાય. સુધારાને ક્યારે મુખ્ય ન કરાય, કે પેલા મને આટલું થતું હતું હવે મને આટલું ઓછું થાય છે, એ રીત ખોટી. એટલા માટે ખોટી કે નજર નીચે ગઈ, નજર ઊંચે રાખવાની છે, એ ભૂલ થઈ ગઈ. એમાં આચરણ ને મુખ્ય કરે
તો નીચે
મુખ્ય ક્યારે કરે, કે પોતાના ને પોતાના ભૂતકાળના એથી નીચા ભાવો ને સાથે સરખામણી કરે ત્યારે, ત્યારે એની મુખ્યતા થાય ને વર્તમાન. એ કરવા જેવું નથી, કામ કરવાની રીત ની વાત છે. મોટો ટાર્ગેટ બનાવ્યો હોય ત્યારે થોડો ઘણો નફો શરૂ થાય એમાં કઈ રાજી થઈ જાય, હજી તો ઘણું બાકી છે, હજી તો ઘણું બાકી છે. વજન તો અભિપ્રાય ઉપર હોય છે, આચરણ ગૌણ રહે છે અને તેથી આચરણ નું અહમ થતું નથી. આચરણ નું અહમ થઈને પર્યાય બુદ્ધિ પાછી દ્રઢ થઈ જાય. પૂર્ણતાના લક્ષ્ય પ્રત્યેક ભૂમિકામાં સહજ સંતુલન જળવાઈ રહે છે. આની મેઇન ચાવી આ છે કે લક્ષ પૂર્ણતા નું થયું એટલે એની ટેકનિક હાથમાં આવી ગઈ, પછી કોઈ પર્યાયની મુખ્યતા નહીં કરે. નહીતર મુમુક્ષુમાં મુમુક્ષુની હજી દ્રવી દ્રષ્ટિ થઈ નથી અને પર્યાયમાં વિકાસ થાય ને એનું અહમ ન થાય એમ કેવી રીતે બને? હજી તો પર્યાય બુદ્ધિ છે અને પર્યાયમાં આગળ વધે ને પર્યાય બુદ્ધિ વાળાને અહમ ન થાય એમ કેમ બને? એની ટેકનિક એ છે કે લક્ષ પૂર્ણતાનું થાય છે એટલે વાંધો નથી એમ છે. અન્યથા સંતુલન જળવાઈ શકે નહીં. આચરણમાં શુભ ભાવો થાય આચરણમાં સ્વભાવો અનેક પ્રકારના થાય, પરંતુ શ્રદ્ધા જ્ઞાન પૂર્વક અભિપ્રાય વડે તેનો નિષેધ થાય. આચરણ છે, શુભ ભાવો છે, એ ચારિત્ર ગુણની પર્યાય છે, શુભ અને અશુભ રાગ. પણ શ્રદ્ધા જ્ઞાન પૂર્વક અભિપ્રાય વડે એનો નિષેધ થાય. શ્રદ્ધાને જ્ઞાનમાં રાગનો સ્વીકાર નથી, એ અભિપ્રાય થઈ ગયો. શ્રદ્ધા જ્ઞાન અનુસાર અભિપ્રાય થઈ ગયો કે રાગ કર્તવ્ય નથી, એનો નિષેધ થાય. આમ વિધિ નિષેધ થી સહજ કાર્ય સિદ્ધિ છે, એ આ પ્રકારના વિધિ નિષેધ થી પોતાની કાર્ય સિદ્ધિ થાય. જેટલો વિકાસ થાય છે એ પણ વિધિસર છે, સંતુલન જળવાય છે એ પણ વિધિમાં જાય છે. વિધિનો વિષય એ રીતે સૂક્ષ્મ છે જરા, પણ અમુક ટેકનિક છે એને પરમાત્મા જ પૂર્ણતાનું લક્ષ્ય કરાયું છે, એટલા માટે એટલે બીજી ભૂલો થવાની સંભાવના ઓછી રહી. ક્રોધ માન માયા લોભ આ ચાર કષાય અનેક અનર્થ ને ઉપજાવે છે. દેખીતી વાત છે કે એનાથી લાભ થવાનો તો અર્થ સરવાનો તો પ્રશ્ન જ નથી, અનેક પ્રકારના અનર્થ એનાથી ઉપજે છે. તેનો સંક્ષેપમાં નીચે મુજબ વિચાર કર્તવ્ય છે. આ પ્રકૃતિની દવાનો વિષય લીધો. ક્રોધ માન માયાનો એ ચાર પ્રકૃતિ છે, કષાયની ચાર પ્રકૃતિ છે. અનંતાનું મંદિર, પછી પ્રત્યાખ્યાન વણી, અપ્રત્યાખ્યાન વણી, મુમુક્ષુની ભૂમિકામાં અનંતાનું મંદિર ઢીલો પડે અને જ્ઞાન દશામાં એનો અભાવ થાય. પછી પાંચમા ગુણ સ્થાને બીજી ચોકડીનો અભાવ થાય. છઠ્ઠા સાતમામાં ત્રીજી ચોકડીનો અભાવ થાય એટલે પ્રવેશ થતા છે. પ્રથમમાં પ્રવેશ થતા અનંતાનું મંદિર જાય, પાંચમામાં પ્રવેશ થતા અપ્રત્યાખ્યાન વર્ણિ જાય, છઠ્ઠા સાતમા સમામાં પ્રવેશ થતા પ્રત્યાખ્યાન વર્ણિ જાય. ક્રોધ માન માયા અને લોભ તરફ ક્રોધ લીધો છે. ક્રોધ થતા આત્મામાં તે કાળે ઘણો ક્લેશ થાય છે, આકુલતા ઘણી થાય છે. જેના પ્રત્યે ક્રોધ થાય છે તે પ્રિયજન હોય તો પ્રીતિનો નાશ થાય છે. પ્રિયજન પ્રત્યે ક્રોધ થાય ત્યારે પ્રેમનો નાશ થાય છે, અને પ્રિયજન નો હોય ને અન્ય જન હોય તો વેર બંધાય છે. અને તેનાથી દુર્ગતિનો બંધ પડે છે. અને પોતાના ક્રોધથી બીજાને ભય લાગે તેથી તે જીવની લાગણી પણ દુભાય છે. આવો સામાન્ય પ્રકાર ક્રોધમાં બને છે. તે કસાય થતા શું થાય છે? દોષ નું વર્ણન કર્યું છે, ઉપાય નથી આમાં લીધો, ઉપાય નથી લીધો. માન થતા વિનય નાશ પામે છે. માન થાય એટલે પોતાનો અહમ ભાવ વધે, એ નમે નહીં ક્યાંય, વિનયમાં નમ્રતા આવે છે. માન થતા પેલા વિનય નો નાશ થાય છે. માન થતા વિનય નાશ પામે છે. અભિમાની જીવનું શ્રુત દૂષિત થાય છે અને શીલ પણ દૂષિત થાય છે. માનમાં જ્ઞાન અને શીલ એટલે આચરણ, જ્ઞાન અને આચરણ બંને માં દોષ ઉત્પન્ન થાય છે. વિનય કરવા યોગ્ય પ્રત્યે વિનય રહેતો નથી અને બુદ્ધિમાં સંતુલન જળવાતો નથી. એટલે બુદ્ધિ સંતુલિત રીતે કામ નથી કરતી, એમ ક્યાંક ને ક્યાંક આઉટ ઓફ બેલેન્સ થઈ જાય, કંટ્રોલ થઈ જાય માનના કારણે. પછી જેને જેવો ઉદય માનને લઈને ગડબડ પછી વધી જાય, બેલેન્સ આઉટ થઈને પછી કામ કરવા માંડે. ક્રોધમાં એમ થાય, બહુ સંક્ષેપમાં લીધું છે. કરોડમલજી એ ઘણો વિસ્તાર કર્યો છે મોક્ષ માર્ગ પ્રકાશકમાં. માયાના પરિણામ ગુપ્ત પાપરૂપ છે. ગુપ્ત પાપ તો માયા, તેથી તેનો અપરાધ સ્વ પર ને દેખાતો નથી. એવો દોષ છે કે એનો દોષ દેખાતો નથી પોતાને, પરંતુ તે વિશ્વાસનો અથવા મિત્રતાનો નાશ કરે છે. આ મને ખબર પડે કે આ માયા કરે છે એટલે વિશ્વાસ જાય એનો. મિત્ર હોય તો પણ વિશ્વાસ ન રહે. ભવિષ્ય માટે તેનાથી દૂર રહેવાનું લોકો વિચારે છે. ખબર પડે કે આ માણસ આવી રીતે છળકપટ કરે છે તો લોકો એનાથી દૂર રહેવાનું વિચારે છે. અથવા વર્તમાનમાં પણ વિશ્વાસ મૂકતા ભૂતકાળને યાદ કરીને દૂર રહે છે. માયા છે એ વિપરીત શ્રદ્ધાને દ્રઢ કરે છે. ખાસ કરીને એને સંબંધિત હોય તો અવિશ્વાસ ઉભો કરે ને, સ્વાભાવિક છે. એ માયાના વિષયમાં એટલો લીધો છે. લોભથી સર્વ અવગુણ હિંસા જૂથ આદિ આવે છે. હિંસા જૂથ, ચોરી આદિ, પ્રેગ્રહ આદિ બધા દોષ લોભ ને કારણે આવે છે મુખ્યપણે. અથવા કોઈ પણ ગુણ હોય તો તને વિનાશ કરે છે લોભ. લોભ થી ગુણ નો નાશ કરે છે. લોભથી જ દેવી છે. લોભની મુખ્યતા થાય તો અનેક દોષ આવે. દોષ આવે તો ખાલી ગુણ વાળા ગુણ તો હાની પામે જ ને. ગુણ હોય તો ગુણ ચાલ્યા જાય. શાસ્ત્રમાં લોભને સર્વ પ્રકારના વ્યસનો અથવા દૂષણો આવવા માટેનો ખુલ્લો રાજમાર્ગ કયો છે? અક્ષરધામાં આવે છે, અક્ષરધામ પૂજામાં આવે છે. લોભ પાપનો, પાપ બખાનો, લોભથી અનેક પ્રકારના પાપના પરિણામ થયા વગર એને. જે લોકો માનો કે કતલખાના સુધી જાય છે એનું કારણ શું? વ્યવસાયમાં છેલ્લી હદે માણસ વ્યવસાય કરે છે દોષનો, એનું કારણ શું? લોભ છે. એને ખબર છે કે ભાઈ આ સારું ન ગણાય, સમાજમાં આ વસ્તુ સારી નથી ગણાતી, પણ લોભ ચીજ એવી છે ગણાય કે ન ગણાય, આપણને મળે છે ને એવું છે. લોભથી અનેક પ્રકારના દોષો આવી જાય, પછી કઈ જોવે જ નહીં.
માયા કરતા પણ લોભ વધારે.
આમાં તો કોને સારું કેવું છે? પણ લોભ બી માયા નહીં કરે એની કઈ ખાતરી છે? લોભ જયારે લોભ થાય ત્યારે માયા કરેલી કે ન કરેલી? લોભ કરેલી, માયા કરેલી, કરેલી કે ન
કરેલી?
માયામાં નુકસાન શ્રદ્ધાને વધારે થાય, લોભમાં નુકસાન કાર્યક્રમોનો વધારે છે. કારણ કે બધા જે દોષ થાય છે મોટાભાગના ચારિત્રના મુખ્ય દોષો થાય છે, ત્યારે માયામાં એટલું બધું ચારિત્રનું તીવ્રતા ન આવે, શ્રદ્ધાને વિપરીતતા વધી જાય. એ રીતે માયા વધારે ખરાબ છે. લોભ ને ક્રોધ ને માન કરતા છે માયા વધારે ખરાબ છે. માયાની પ્રકૃતિને શ્રદ્ધા સાથે સીધો થઈ જાય. ઉદારતાથી જેમ ક્રોધ ક્ષમા થી જાય છે, માયા સરળતાથી જાય છે, માન નમ્રતાથી જાય છે, એમ લોભ ઉદારતાથી જાય છે. આ રીતે ઉક્ત ચાર કષાયો ચાર ગતિરૂપ ભયંકર સંસારના કારણ જાણવા છે. ચારિત્રમોની પ્રકૃતિ ચારે ચાર છે. ચારિત્રમોની પ્રકૃતિ પરિભ્રમણ
વધાર્યું.
મુખ્ય રાગ ને દ્વેષ લીધા છે, કોઈના પ્રત્યે રાગ કરીને અને કોઈના પ્રત્યે દ્વેષ કરીને. દ્વેષમાં માન અને ક્રોધ આવે છે, રાગમાં લોભ અને માયા આવે છે. એવી રીતે રાગ ને દ્વેષમાં બે 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 પ્રકૃતિ વહેંચાઈ જાય છે. પશ્ચાતાપ થાય અને ઉદાસીનતા પણ આવે. પ્રવેશ થવા માટે અમુક સિસ્ટમ જ ફિક્સ કરી છે. મિત્ર લોભી હોય એ તે શાસ્ત્ર સ્વાધ્યાય પૂજા ભક્તિ કરે, માયાવી હોય શાસ્ત્ર સ્વાધ્યાય પૂજા ભક્તિ કરે, શું ખબર પડે? સમૂહમાં સંપ્રદાયમાં તો બધા સાથે જોડાય, તેથી કઈ બધાનો પ્રવેશ થઈ ગયો એમ તો નથી. આ તો પ્રવેશ માટેની એક સિસ્ટમ ફિક્સ કરે.
રોગી
વૈદ પાસે જવા જેવી વાત છે, ડોક્ટર પાસે જાય. પછી રોગ ગમે તે હોય, ડોક્ટર કુશળ છે એટલે ગમે તે રોગનું નિદાન કરી અને ઈલાજ કરાવે. કૃપાળુ દેવે વધારે પ્રાધાન્ય એ કારણે
સાતમાં લોભ ને પાપ નો પાપ કહીને લોભ તરફ ધ્યાન આપે, માયાચારી તરફ ધ્યાન જ નથી.
માયાની પ્રકૃતિમાંથી અસરળતા ઉભી થાય છે, અથવા અસરળતા એ માયાની પ્રકૃતિ છે. અને સ્વરૂપમાં અંતર્મુખ નહીં થવામાં અસરળતા મુખ્ય કામ કરે છે. ક્રોધ કે લોભ એટલું કામ નથી કરતું. અસરળતાને લઈને પરિણામ સીધા ચાલતા નથી, આડા હાલે છે, એટલે એ નડે છે. માયા વધારે નડે છે એનું કારણ એ છે, એમાં અસરળતા અને વક્રતા ઊભી થાય છે. આપણે સરળતાના પ્રકરણમાં એક વાત લખી છે, સરળતાના આર્ટિકલમાં, પારમાર્થિક સરળતા એ છે કે જોડે બાજુમાં પરિણમતો ચારિત્ર ગુણનો રાગ ત્યાં પણ ઉપયોગ ન જાય આડો થઈને, અને સરળ થઈને અંતર્મુખ થાય, એ પારમાર્થિક સરળતા છે. એકદમ સરળતા, પારમાર્થિક સરળતા થાય ત્યારે જરા ઉપયોગ આડો ન ચાલે. નહીતર ઉપયોગ આત્મામાં જવાના બદલે આડો આડો જ જયા કરે, થયેલા કરે, એ પારમાર્થિક અસરળતા છે. પછી જેટલી અસરળતા છે એટલી બધી નુકસાનકારક છે. એ અસરળતાને માયાના પરિણામે તીરી જ ગતિ છે, ક્રોધના પરિણામે નરક છે, જયારે માયાના પરિણામે તીરી જ ગતિ છે. કેમ કે બધા શરીર આડા મળે છે, માયા કરી છે એનો પુરાવો છે. માયા કરી છે ત્યારે દાદા શરીર માં જાય એનો પુરાવો છે. સરળતાથી મનુષ્ય પણ ઉત્પન્ન થાય છે. તત્વાર સૂત્ર માં ઉમા સ્વામી મહારાજે ચાર ગતિના કારણરૂપ પરિણામ ની ચર્ચા કરતા એ વાત લીધી. સરળ પરિણામ ના ફળ માં મનુષ્ય પણ છે, કેમ કે મનુષ્ય ઉભો છે એની સરળતા ને લઈને છે. પછી ઓછી સરળતા એને અમુક માયા હોય તો સ્ત્રી પ્રકૃતિમાં જાય, એકદમ સરળતા હોય તો પુરુષ પ્રકૃતિમાં આવે. એટલો પાછો મનુષ્ય પણ આમાં ફરક છે. પણ મનુષ્ય પણ છે એ સરળ પ્રકૃતિનું કારણ છે. બેઝિકલી સરળતા બહુ સારી હોય એ જ મનુષ્ય થાય. અને મનુષ્યપણામાં પણ સરળતા જળવાઈ તો મનુષ્યપણ ફરી મળે, અને પારમાર્થિક સરળતા તો ધર્મ પ્રાપ્તિનું કારણ છે. સરળતાની વાત બહુ મોટી છે. મુમુક્ષુની ભૂમિકાના ગુણોમાં સરળતાનો ગુણ એ સૌથી શ્રેષ્ઠ ગુણ છે, મોટો ગુણ છે બીજા બધા ગુણો કરતા. એટલે આત્માર્થી હંમેશા સરળ હોય છે.
કેમ
કે એને ક્યાં બીજી માથાકૂટમાં ઉતરવાનું, મારે તો આત્માથી કામ છે, બીજું મારા પ્રયોજન નથી. જા શાસ્ત્રોના કે જ્ઞાનીઓના કે આચાર્યોના કથનોની અંદર વિરોધાભાસ લાગવો એ પણ મતિની અસરળતાનું કારણ છે. કેમ કે દરેક વચનોની અંદર આત્મકલ્યાણનો હેતુ છે. જો મતિ સરળ હોય તો હેતુ ને પકડી અને આત્મકલ્યાણ સાધી લે, નહીં તો એને વિરોધ લાગ્યા કરે કે અહીંયા આમ કીધું, અહીંયા આમ કીધું, આમાં મેં કેમ ખાતો નથી. એની મતિની અસરળતા બતાવે છે. એવા ઘણા સરળતાના અસરળતાના ઘણા પડખા એ આપણે
સહજ થાય છે એ અસરળતા મળે.
પરલક્ષ પણ અસર, બીજી બાજુ
તીવ્ર અસરળતા મળે.